તારીખ 8/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 504 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 321
વિષય છે કે સર્વજ્ઞ દેવને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવા પડે છે. એનો અર્થ શું થાય? કેમકે સર્વજ્ઞ છે, વિતરાગ છે. વિતરાગને કોઈ રાગની ચેષ્ટા વાળી પ્રવૃત્તિ હોતી નથી. સંપૂર્ણ વિતરાગ છે, કોઈ રાગની ક્રિયા એમના મન વચન કાયામાં હોતી નથી. આત્મામાં રાગ નથી તેમ મન વચન કાયાની કોઈ ક્રિયા પણ રાગના નિમિત્તે થાય એવી કોઈ ક્રિયા એમને નથી. 13મા ગુણ સ્થાને શુક્લ ધ્યાનમાં ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાનની સ્થિતિમાં બિરાજે છે. એવી સ્થિતિ હોવા છતાં પણ જીવને ઓળખાણ થતી નથી, એનું શું કારણ? સમ્યક દ્રષ્ટિ અને મુનિ એમને રાગનો અંશ છે. ત્રણ સજીવન મૂર્તિ છે, એક વિતરાગ સર્વજ્ઞ દેવ, એક નિગ્રંથ મુનિરાજ આચાર્ય ઉપાધ્યાય સાધુ કોઈ બી, અને એક જ્ઞાની પુરુષ ગ્રહસ્થ હોય કોઈ પણ દશામાં હોય, ગ્રસ્ત પણ હોય ને ત્યાગી પણ હોય તો પણ એ ચોથા ગુણ સ્થાને છે. ચોથા ગુણ નીચેના મોક્ષ માર્ગી બંને ધર્માત્માઓને રાગનો અંશ હોવાથી રાગ નિમિત્તિક બાહ્યક્રિયાઓ મન વચન કાયાના યોગમાં સ્પષ્ટપણે જોવામાં આવે છે. તેથી તો જીવ શંકા કરે છે કે પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ જે દે છે એ લોકોને પણ હજી રાગ કેમ થાય છે, એટલે કે રાગ કેમ કરે છે, કેમ લે છે? શંકા કરનાર શું વિચારે છે? પોતે રાગ કરે છે ને કરતા થઈને, એટલે એ રાગ શું કરવા કરે છે? થાય છે એમ નથી લેતા, પોતાની દ્રષ્ટિએ એને માપે છે એટલે ઓળખાણ થતી નથી. નાની હોય કે મુનિરાજ હોય, એમને રાગના નિમિત્તે મન વચન કાયાના ની બાહ્ય ક્રિયા હોય છે અને એ સંસારી જીવને જાણવા મળે છે. એને નહીં ઓળખવાનું કારણ એ છે કે એ પોતાના માપથી માપે છે, પોતાની દ્રષ્ટિએ માપે છે કે હું રાગ કરું છું એમ એ રાગ કરે છે. મને ભૂખ લાગે છે ત્યારે હું ખાવાનું માગું છું ને ખાઉં છું, એમ એમને પણ ભૂખ લાગે છે ત્યારે એ પણ ખાવા માટે પ્રવૃત્તિ કરે છે. હું પ્રવૃત્તિ કરું છું એમ એ પ્રવૃત્તિ કરે છે. વિતરાગને તો કાંઈ નથી, વિતરાગને આહાર પાણી નથી, નિંદ્રા નથી, તરસ નથી, તૃષા નથી, રોગ નથી, કોઈ દવા નથી, કાંઈ નથી. સંપૂર્ણપણે નિરંતર શુક્લ ધ્યાનની અંદર બિરાજે છે, એટલે એમને શું કરવા રાગ થાય છે એવી શંકા કરવાનો ત્યાં કોઈ અવકાશ નથી. છતાં આ જીવ સમોસરણમાં અનંત વાર ગયા પછી એમને ઓળખી શક્યો નથી. ઓળખે તો પહેલું શંકિત થાય, તો એનું શું કારણ? અથવા ઓળખાણ ક્યાંથી થાય છે ને કેવી રીતે થાય છે અને નથી થતું એનું કારણ શું? આ તો આપણો જ ભૂતકાળ છે કે આપણે અનંતવાર સમોસરણમાં ગયા છીએ અને ભગવાનને ઓળખ્યા નથી. આપણે તો કેમ ઓળખ્યા નથી એ સંબંધી જરા સૂક્ષ્મ વિષય આ પત્રની અંદર પ્રતિપાદન કર્યો છે. મને આપણે નથી વાંચ્યું એવું કે ત્યાં સ્વાધ્યાયમાં ફર્સ્ટ ટાઈમ લઈએ છે ને, એ જરા સમજવા જેવો વિષય છે. નવા નવા પત્રો એટલે લઈએ છે કે કૃપાળુ દેવે ઘણા વિષયો આવરી લીધા છે પોતાના પત્રોની અંદર, ઘણી ઘણી વાતો આવરી છે જે મુમુક્ષુને ઉપયોગી હોય એવી. એ થોડું પત્રના વિષયના અનુસંધાનમાં મનનો વચનનો તથા કાયાનો વ્યવસાય, વ્યવસાય એટલે વેપાર, પરિણામો ધારીએ તે કરતા હમણાં વિશેષ વર્ત્યા કરે છે એ પોતાના વિશે લખે છે કૃપાળુ દેવ. 27મું વર્ષ છે મુંબઈમાં વેપાર ધંધામાં વચ્ચે બેઠેલા દેખાય છે. હવે પોતાના પરિણામની વાત કરે છે કે અમારા મનનો વચનનો અને કાયાના પરિણામોનો અમે ધારીએ છીએ તે કરતા વેપાર વિશેષ વર્તે છે એટલે ઘણો થાય છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી અને ફુરસદ મળતી નથી. કામ ઘણું, કામનો બોજો ઘણો ઉપાડે છે. એક કામ કરતા હોય ને 3 કામ બીજા આવી પડે, એ પૂરું કરે ત્યાં બીજા આવી પડે, કોઈની સાથે વાતચીત કરવી, પત્ર વ્યવહાર કરવો, એ સમય મળતો નથી. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી. અમે ઈચ્છતા નથી કે અમારો વેપાર વધે, ધંધો વધે, એવું અમે ઈચ્છતા નથી. કેમ કે ફુરસદ તો મળતી નથી, આટલો છે ધંધો, એ ઘણો વધી ગયેલો ધંધો છે, એટલે ઈચ્છતા નથી. તથાપિ પ્રાપ્ત થયા કરે છે, છતાં પણ સામેથી લોકો આવે છે વેપાર ધંધો કરવા માટે, કમિશનના કામ ઘણા હતા આવ્યા જ કરે. અને એક વખત ધંધાની અંદર સારી આબરૂ હોય, પ્રમાણિકતાની આબરૂ હોય, એટલે લોકો કામ કરવા ઈચ્છે, એ બહુ સ્વાભાવિક છે, વિશ્વાસથી કામ કરે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મટશે, નિવૃત્ત થશે. અને પોતાના જ્ઞાનમાં એમ આવે છે કે આ જે પૂર્વ કર્મનો ઉદય છે તો લાવ્યા તો આવે નહીં, દુકાન માંડીને બેઠા હોય અને ઘરાગી આવે તો કઈ બોલાવા જાય ને આવે, એવું થોડું છે, બોલાવે તો ન આવે, અને વગર બોલાવે ટોળું આવે. બજારમાં આપણે જોઈએ છે બાજુ બાજુમાં 2 દુકાન હોય એક જ લાઈનની, એકને ત્યાં ભીડ હોય ને બીજો હવા ખાતો હોય, બોલાવે તો ન આવે, એનો પૂર્વકર્મ, આને પૂર્વકર્મ છે. એક જ ભાવે નમ્રી ચીજ 2 જણા વેચતા હોય, એમાં ક્યાં છેતરવા પણ નથી, છતાં એકને ત્યાં ગડદી હોય અને ગડદીમાં ઉભા રહીને લોકો લે અને બીજાને ત્યાં ખાલી બેઠો હોય તો ન લે, પૂર્વકર્મનો ઉદય હોય છે. એમ પોતાને ખ્યાલ આવે છે કે આ કામની જે ભીડ છે એ પૂર્વકર્મનો ઉદય છે, પૂર્વે કોઈ આપણે જેવા વિચારો કર્યા છે, એવા વિકલ્પો કર્યા છે કે આ રીતે ધંધો વધે તો સારું, ભલે અજ્ઞાન દશામાં કર્યા હોય. થયું તો એવું, ઇતિહાસ એમના કુટુંબને એવો છે કે રવજીભાઈ પંચાણને 4-5 ભાઈઓ હતા એમના પિતાશ્રીને, અને એમના પિતાશ્રી એટલે ગ્રાન્ડફાધર કૃપાળુ દેવના, એ કંઈક સારી સ્થિતિમાં હતા. પછી ભાઈઓ, ભાઈઓ મોરબી, એ વખતે અહીંયા નહોતા રહેતા, ભવાણીયા નહોતા રહેતા, મોરબી રહેતા હતા, અને 4-5 ભાઈઓ વચ્ચે જે કંઈ મધ્યારો વેચવો જોઈએ એ વખતે કંઈક સ્થિતિ ઠીક હતી, પણ એને વેચી દીધું એમણે. આમને કંઈક ઓછું બધું મળે ને ભાઈઓ ભાઈઓને વેચીને થાય ત્યારે કંઈ સરખું જ મળે બધાને, એવું કાંઈ ને એમાંય પૂર્વકર્મ પ્રમાણે કોકને ઓછું મળે ને કોકને વધારે મળી જાય છે, એટલે આમને કંઈક ઇનજસ્ટિસ પણ થયો હશે, બનવા જોગ છે. ગમે એમ પણ એમને એમ વિચાર્યું કે ભવાણિયા છે એ બંદર છે, એ વખતે દરિયો ભવાણિયા સુધી હતો, કચ્છનો જે દરિયો છે કચ્છની ખાડી એ ભવાણિયા સુધી હતો, એ વમણિયા સુધી હતો. અને આ મોટું જે તોફાન થયું ને વરસાદનું, ત્યારે પણ વમણિયા સુધી પાણી આવેલા. અત્યારે જરા દરિયો દૂર છે, પણ એ વખતે બંદર હતું, એ વમણિયા બંદર કહેવાતું હતું. એટલે એમ કે બંદરનો વેપાર સારો ચાલે અને નજીક છે એટલે આપણે વમાણી આવી આજે. એટલે રવજીભાઈ ને એમનું કુટુંબ છે એ વમાણી આવી ગયું. બંદર ભાંગી પડ્યું અને વેપાર ધંધો એવો હાર્યા પ્રમાણે નો ચાલ્યો. પણ એ જ પ્રકારનો કોઈ પૂર્વકર્મનો ઉદય હશે એટલે સાંકડી આર્થિક સ્થિતિમાં એમનું કુટુંબ આવેલું. બે ભાઈઓ અને ત્રણ બહેનો અને એ રીતે પોતાનો પરિવાર પણ રવજીભાઈને સાત આઠ જણનો હતો. એટલે એ દિવસોમાં કૃપાળુદેવને નાનપણમાં પણ વિચારો આવ્યા હોય કે ભાઈ આપણે કંઈક ધંધા ભણ્યું તો એટલે ધંધા વેપારમાં જરા ઠીક ઠીક રીતે કમાશું ગમે તેમ. પણ એવો વિકલ્પ આવ્યો હોય, નાનપણથી વિચારો ખૂબ સારા બીજા આત્મકલ્યાણ સંબંધીના, તો પણ આવા પણ વિચારો ઉદય નહીં સાબે આવ્યા હોય, હવે એ તરત જ ફળે આ લોકોને. એટલે જ્ઞાન દશામાં એ બધી સ્થિતિ ટૂંકાઈ જાય, આવવા માંડે ઉદય, એટલે ધંધો ઘણો થઈ ગયો છે. ન ઈચ્છવા છતાં પણ ઘણો ધંધો થઈ ગયો છે. હવે જ્ઞાન દશા છે એટલે શું વિચારે છે કે ઠીક છે, આપણે જ આ વિકલ્પો કરેલા છે ક્યારેક, તો એ વ્યવસાયને જો સમ્યક પ્રકારે આ ઉદયને વેદવામાં આવે, કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કેટલાક પ્રકારે એટલે શું, સમ્યક પ્રકારે સમજીને આગળ પાછળની સમજણ રાખીને, કે જેના વેદનથી એટલે જેના અનુભવનથી તેનો ઉત્પત્તિ યોગ મટશે, ફરીને નહીં બંધાય, એવી રીતે જો એ ઉદયમાંથી પસાર થઈ જવાય તો જ્ઞાન દશા છે ઘણી, તો તે નિવૃત્ત થશે. એટલે ફરીને પછી હવે એવી પ્રકારનો ઉદય નહીં આવે, એટલે એ કરજ કર્યું તું એ ચૂકવાઈ જશે, નિર્જરા થઈ જશે, ચૂકવાઈ જશે એમ પોતે વિચારે છે. કદાપિ બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિસરસા પરિણામે જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. હવે શું કહે છે પોતે કે કોઈ કોઈ જીવો બળવાનપણે એનો નિરોધ કરે છે એટલે અટકાવે છે. શું છે, ઉદયને કાં તો તમે સમ્યક પ્રકારે વેદો, કાં તો બળવાનપણે તમે એને અટકાવો હઠ કરીને, કે આ ધંધો છોડ્યો, આ ભાગ્યા તમારું થવું હોય તો. કર્મ ને ઉદય ને આધીન હોય, પણ વિકલ્પ બે જાતના આવે, એક સમપરિણામથી વેદવાનો અને એક પ્રવૃત્તિ છોડવાનો. એટલે પ્રવૃત્તિ કરતા કરતા સમપરિણામ રાખવાનો અને એક પ્રવૃત્તિ છોડી દેવાનો વિકલ્પ આવે. જયારે પ્રવૃત્તિ છોડવી હોય ત્યારે બળ જોઈએ. ધંધો તમારે છોડવો હોય કે ઘર છોડવું હોય ત્યારે તમારે બળ હોય તો થઈ શકે, બળવાન પરિણામ જોઈએ. કેમ કે પ્રતિકૂળ સંયોગોને તમારે ફેસ કરવાનો વારો આવે, બરાબર છે. એટલે બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે, હવે એમાં શું હોય છે, થોડો દ્વેષ ભાવ હોય છે. ત્યારે હઠથી કોઈ ત્યાગ કરે આવેલા ઉદયનો, ત્યારે એની અંદર થોડો દ્વેષ પડેલો હોય છે, અણગમો, ઉદય પ્રત્યેનો અણગમો. સમપરિણામમાં રાગે નથી ને દ્વેષે નથી, એટલે એનો એ ઉત્કૃષ્ટ ઉપાય છે સમપરિણામ રાખવો. હવે જયારે ત્યાગ કરે છે ત્યારે અણગમા પૂર્વક જે ત્યાગ થાય છે એ અણગમો છે, એ જીવનો ક્લેશ છે, આકુલતા છે એની અંદર. એ નિરોધરૂપ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા, પોતાનો આત્મા, આત્માપણે એટલે આત્મભાવે, વિસરસા પરિણામ એટલે સ્વાભાવિક પરિણામ, પરિણામે જીવો પરિણમી શકે નહીં. એટલે શું થાય કે એવી રીતે જ્યારે હઠથી ત્યાગ કર્યો હોય ત્યારે પરિણામ થોડા બગડે, ખેંચાય. કેમ કે વિતરાગ ભાવે સંપરિણામે તો વેદવાની શક્તિ નહોતી, એટલે ત્યાગ કરીને વેદવા જાય. થોડા અણગમાંથી દ્વેષ આવ્યો છે એટલે જે સ્વાભાવિક પરિણામ સંપરિણામ રહેવા જોઈએ ત્યાગ પછી નથી રહેતા, ત્યાગ કર્યા પછી એવું બની જાય છે. શું ના, એમાં શું છે કે વીર્ય ગુણ ની પર્યાય છે, એની અંદર જોર છે, પણ સમ્યક પ્રકાર નથી, સ્વાભાવિક પ્રકાર નથી. સ્વાભાવિક પ્રકારમાં હઠ નો આવે, કૃત્રિમતા નો આવે. ના, એટલે જ્ઞાની હોય છે હઠ કરતા જ નથી, જ્ઞાની છે હઠ કરતા નથી, પણ પોતે શું કરવા ખુલાસો કરે છે કે સામે જે માણસ પત્ર વાંચવાનો છે એને એમ થાય તો પછી છોડી શું કરવા દેતા નથી. જ્યારે તમે વારંવાર એમ વિચારો છો કે આ વ્યવસાય ઈચ્છવા જેવો નથી, આ પ્રવૃત્તિ કરવા જેવી નથી, તો પછી ત્યાગ શું કરવા કરતા નથી? મૂકી દો ને ભાઈ, તમને કોણ રોકે છે? આ પ્રશ્ન સામાન્ય રીતે ઉપજે બધાને, ત્યાં મૂકતા કેમ નથી? શું શા માટે ત્યાગ કરતા નથી? સંસારમાં રહીએ છે શું કરવા? ધંધામાં ઘરમાં શું કરવા રહીએ છે? હવે જયારે જ્ઞાન થઈ ગયું છે તો પછી ત્યાગ કરવામાં વાંધો શું છે? ભલન ગમે એ પરિસ્થિતિ ઉભી થાય, એની અંદર પણ જ્ઞાની પોતાની શક્તિ જોઈને પગલું ભરે છે, ત્યાગ કરે તો તે, કે જેથી એના પરિણામ ન બગડે, હઠથી ન કરે. અને જો હઠથી ને દ્વેષથી અણગમાંથી કરેલા હોય તો પરિણામ બગડ્યા વિના રહીએ જોઈએ. અને એ પોતાને ખ્યાલ છે અને ખ્યાલ હોય છે. શું આ તો આચરણની અંદર વિવેક કેવી રીતે થાય છે એની સૂક્ષ્મતા છે. આટલું તો ત્યાગ તો ઘણા કરે છે જગતમાં, એટલે કઈ થોડુંક એમાં નિર્જરા થઈ જાય છે. ત્યાગ કરવાથી કઈ નિર્જરા નથી થતું, પરિણામે બંધ છે ને પરિણામે નિર્જરા છે. શું એટલે આત્મા આત્માપણે સ્વાભાવિક પરિણામ, વિશ્રસા પરિણામ, એટલે સ્વાભાવિક પરિણામે જેવો પરિણમવો જોઈએ તેવો પરિણમી શકે નહીં એમ લાગે છે, એમ પોતે સમજે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી, ઈચ્છા નથી છતાં વ્યવસાય આવી પડે તો તે વેદવું, સમ્યક પ્રકારે અનુભવવું. એ કોઈ પણ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. શું કીધું? એ પ્રકાર અમને વિશેષ સમ્યક લાગે છે. મુમુક્ષુની પાસે સમ્યક નથી, પણ મુમુક્ષુ સમ્યક જેને છે એને સમ્યક વીર્ય છે, સમ્યક પુરુષાર્થ છે, એની પાસે સમ્યક પુરુષાર્થ છે, પણ તે પૂરો પુરુષાર્થ નથી. એટલે ગ્રહણ ત્યાગની અંદર આવો વિવેક કરે છે પોતે. મુમુક્ષુની ભૂમિકામાં ભાવનાનું બળ છે અને સત્સંગનું બળ છે, બે બળ છે. પ્રાપ્ત સત્સંગ, યથાર્થ પ્રાપ્ત સત્સંગ હોય તો એનું બળ હોય એના પરિણામમાં, અને એ પોતાની યથાર્થ ભાવનાનું બળ હોય, અને એ બળની અંદર પણ આ રીતે જ વિવેક કરે, જે રીતે જ્ઞાની વિવેક કરે છે તે રીતે. ન અણગમાંથી દ્વેષથી હઠથી ત્યાગ કરે, કે ન ઉદય આવે એની અંદર રસ લઈ લે. વધારે ઠીક લાગે છે, ઠીક આપણે એમ કે આ વધારે ઠીક લાગે છે કમ્પેરેટિવલી. નાની ત્યાગ કરે તો સમ્યક છે, અને ત્યાગ ન કરે તો સમ્યક છે. હવે અમારી સ્થિતિમાં અમને આ બેમાં આ વધારે સમ્યક લાગે છે સરખામણી કમ્પેરેટિવ. આટલી વાત એમણે પોતાના પરિણમનની કરી છે. હવે જે વિષય છે એ આપણે આ પત્રનો જે વિષય છે, અને આપણે જે પહેલાં વિચાર્યો કે કેમ વિતરાગ ન ઓળખાણા, એ વાત હવે લઈએ છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. એટલે શું છે કે અત્યારે સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યક્ષ બિરાજમાન નથી. 2500 વર્ષ થઈ ગયા, વિતરાગ જમાનો પૂરો થઈ ગયો, આખો પિરિયડ જ પૂરો થઈ ગયો, કોઈ કેવળી થાય નહીં, બરાબર. પણ એનું એમને ઓળખવાનું કોઈ નિમિત્ત, પ્રગટ નિમિત્ત હવે બે હોય છે. એક જીન પ્રતિમા, એ સર્વજ્ઞને ઓળખવાનું પ્રગટ નિમિત્ત છે. કેમ કે જીન પ્રતિમા જીન સારખી, એવા જીનેન્દ્ર છે એવી જીન પ્રતિમા છે. અને કાંઈ એ સંબંધીનું જે વર્ણન શ્રુતમાં હોય છે, એટલે શાસ્ત્રમાં હોય છે, તે પણ એનું કારણ છે. સર્વજ્ઞનું સ્વરૂપ ઓળખવામાં એ કારણ છે. બે કારણ છે, એક જીન પ્રતિમા અને એક એમને વાણી જે છે, એ પછી જ્ઞાનીની વાણી હોય, મુનિની, આચાર્યની વાણી હોય, ગમે તે, એમાં જીનેન્દ્ર ભગવાનનું વર્ણન આવે કે જીનેન્દ્ર તો આવા હોય, જીનેન્દ્ર તો વિતરાગ તો આવા હોય, વિતરાગ તો 18 દોષ રહિત. સદદેવ કેવા હોય છે, વિતરાગ દેવ કેવા હોય છે, કે 18 દોષ રહિત. નિયમસારમાં છે, નિયમસારમાં, આપણે નિયમસારમાં એ વિષય ચાલી ગયો, 18 દોષ રહિત સર્વજ્ઞ કેવા હોય. તો એ પ્રગટ કારણ છે, પ્રગટ એટલે આપણને કારણ પ્રગટ છે સામે, પ્રતિમાજી પણ પ્રગટ છે અને શાસ્ત્ર પણ પ્રગટ છે. તેને અવલંબીને, એટલે એના એના દ્વારા, એમના અવલંબન દ્વારા, એમનો એનો વિચાર કરીને, સર્વજ્ઞના સ્વરૂપનો વિચાર કરીને, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષ, પરોક્ષ એટલે ભૂતકાળમાં થઈ ગયેલા, કે વિતરાગો આવા થયા છે. અત્યાર સુધીમાં અનંત વિતરાગો થયા, તે બધા આવા થયા, એ પરોક્ષ તો ચાલ્યા જ આવે છે વિતરાગો. પછી અત્યારે મહાવિદ્યમાં છે અને ભવિષ્યમાં પણ એમને વિતરાગો થયા જ કરશે. એવા ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો તેનું મહત્ફળ છે. હવે અહીંયા થોડીક વિચારવા જેવો વિષય શું છે કે એ વિતરાગને વિતરાગ પણ આપણે ન ઓળખી શક્યા, કેમ રાગ રહી તેમની ક્રિયા છે, તો પણ આપણે ઓળખી શકતા. પ્રતિમાજીમાં શું રાગ થવાની ક્રિયા છે, કોઈ નથી. એ તો ભગવાન જેમ ધ્યાનસ્થ છે એમ પ્રતિમાજી પણ ધ્યાનસ્થ છે. એટલે બે એમ માનો કે જીન પ્રતિમા જીન સારખી, એ તો જેવા જીન છે એવા જીન પ્રતિમા છે, બરાબર. તો પણ આપણે ઓળખી ન શીખ્યા. બાહ્ય દ્રષ્ટિમાં તો રાગની ક્રિયા નિમિત્તે જે કાંઈ મન વચન કાયાની ક્રિયા, એવી શંકાનું કારણ થાય છે. અહીંયા તો એ છે નહીં, એટલે ઓળખવામાં એ કામમાં નથી આવતું એમ કે છે. કેમ કે એમાં બાહ્ય દ્રષ્ટિ એપ્લાય થાય છે. શું થાય છે એમાં, બાહ્ય દ્રષ્ટિ એપ્લાય થાય છે કે આમને તો કોઈ રાગની ક્રિયા નથી, માટે વિતરાગ છે એમ નહીં. શું ઓળખવા માટે ઓળખાણ સમ્યક્તથી થાય છે એમ કૃપાળુદેવને ધ્યાન ખેંચવું છે. શું ધ્યાન ખેંચવું છે કે ઓળખવા માટે ઓળખાણની જે ક્રિયા છે એ સમ્યક્તથી થાય છે, બીજા પ્રકારે નથી થતી. જે મુખ્ય વાત કરવી છે એ કરવી છે. શું ચાહે સમ્યક દ્રષ્ટિને ઓળખો, ચાહે મુનિરાજને ઓળખો, કે ચાહે તમે વિતરાગ દેવને ઓળખો, ઓળખાણ સમ્યક પછી થાય છે. એટલે સમ્યક દર્શન શું એ સમજવું જોઈએ. જો તમે સમ્યક દર્શન ન સમજી શકો તો તમે સાધક ધર્માત્મા એવા સમ્યક દ્રષ્ટિ અને સાધક ધર્માત્મા એવા મુનિરાજને તો ઓળખી જ ન શકો, પણ વિતરાગને ન ઓળખી શકો. કેમ કે સમ્યક્તને ઓળખવા માટે અંતરદ્રષ્ટિ જોઈએ છે. જેટલા જીવો ગયા એ બધા વિતરાગ પરમાત્મા સર્વજ્ઞ દેવ ને ઓળખી લીધા હોત, કેમ કે એમાં તો શંકાની કોઈ અવકાશ જ નથી. એમની જે સ્થિતિ છે, અંતરબાહ્ય સ્થિતિ છે, એમાં કોઈ સ્કોપ જ નથી. આંગળી મૂકવાની જગ્યા નથી કે આમ કેમ, પોઈન્ટ આઉટ કરવાની કોઈ જગ્યા નથી કે આમ કેમ, એમ નથી ઓળખાતા. અને આપણે અનંતવાર જઈ આવ્યા છે સમોસરામાં, અમે નથી ઓળખ્યા. કૃપાલુદેવે મુદ્દો ઉઠાવ્યો છે કે સર્વજ્ઞને પણ માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો તેનું બહુ મોટું ફળ છે, એટલે તમને પેલું સંકિત થાય છે. અને તેમ ન હોય ને તેમ ન થાય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કે સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ભજવાનું આત્મા સંબંધી કોઈ ફળ નથી એમ અમને અનુભવમાં આવે છે. આ પોતાના અનુભવની વાત કરે છે. હું પોતાને જાતે સ્મરણ હતો, પોતે પણ ખ્યાલ છે પરિભ્રમણનો કે અનંતવાર સમોસરણમાં જઈ આવ્યા છે. કોઈ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ પંચ પરાવર્તનમાં મૂક્યા નથી, અનંતવાર બધું થઈ ગયું છે. એમાં સમોસરણ પણ અનંતવાર આવી ગયો કે ના આવી ગયો કે આવી ગયો. એક એ તો વાત થઈ અત્યારની પરિસ્થિતિને, પરોક્ષ સર્વજ્ઞ ભગવાનની વાત થઈ. હવે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ હવે સામે બિરાજતા હોય ભગવાન સમોસરણમાં સજીવન મૂર્તિ. કોઈ કારણે, કોઈ વિચારે અને અવલંબને, કોઈ પણ કારણ લ્યો, કોઈ પણ વિચાર લ્યો અને કોઈ પણ પ્રકારનો તમે આધાર લ્યો. અવલંબન એટલે શું? આધાર લ્યો એમને ઓળખવા માટે. તો પણ સમ્યક દ્રષ્ટિપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યે ફળ નથી, આત્માને હિત થાય એવું કોઈ ફળ નથી. પરમાર્થથી, પરમાર્થથી એટલે આત્મકલ્યાણના દૃષ્ટિકોણથી તેમની સેવા તમે કરો, સર્વજ્ઞ ભગવાન સામે બિરાજમાન હોય અને તમે એમની સેવા કરો, સેવા એટલે પૂજા લ્યો આપણે, બરાબર. સેવા કરો કે ન કરો, સેવા અસેવા, સેવા કે અસેવાથી જીવને કાંઈ જાતિ ભેદ થતો નથી. એટલે જીવના પરિણામમાં કોઈ જે પૂર્વાનું પૂર્વ જે મિથ્યા જાતિ ચાલી આવે છે એમને મજરીએ કોઈ સમ્યક જાતિ ન થાય, કોઈ જાતિ ભેદ થતો નથી. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી. એટલે એવી સેવા પૂજાને જ્ઞાનીએ એની કોઈ સફળતાનો સ્વીકાર કર્યો નથી એમ જણાય છે. શું કીધું? એમ અમને જણાય છે. એટલે પ્રત્યક્ષ સર્વજ્ઞ હોય કે પરોક્ષ એમની જીન પ્રતિમા હોય કે એમનું વર્ણન હોય શાસ્ત્રમાં જિનેન્દ્ર દેવનું, તો પણ ઓળખવા માટે સમ્યક્ત્વ જ જોઈએ, સમ્યક્ત્વથી જ ઓળખાય. એમનું સમ્યકપણું શું છે? સમ્યક્ત્વ એટલે સમ્યકપણું, સમ્યકતા, આપણે ન આત્મતા, સમ્યકતા, સમ્યકપણું, સમ્યકત્વ, એ તાત્વ અને પણું ત્રણે એક અર્થમાં છે. પાછળ જે લાગે છે ને પ્રત્યે, એ ત્રણે એક અર્થમાં છે. મમત્વ કહીએ, મમતા કહીએ અને મારાપણું કહીએ, એમ સમ્યકત્વ કહીએ એટલે સમ્યકપણું કહીએ અથવા સમ્યકતા કહીએ, એક જ વાત છે. એ સમ્યક પણ ઓળખાવવું જોઈએ. હવે આ વાત સૈદ્ધાંતિક રીતે કૃપાળુદેવ કેમ કહી શકે છે? શાસ્ત્રમાં ગોતવા જાય તો આવો મુદ્દો ન મળે તમને. કૃપાળુદેવ કેમ કહી શકે છે કે સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાન વર્તી અવિરતી સત્પુરુષ જ્ઞાની પુરુષ ગ્રહસ્થ હોય, એનામાં વિતરાગતા તો નથી? નહીં વ્રત નહીં, પછી ખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો કઈ છે નહીં. એમને ઓળખી તો પેલું સંકિત થાય, મુનિરાજને ઓળખી તો પેલું સંકિત થાય, ત્યાં વિતરાગતા વધેલી છે અને સર્વસંગ પરિત્યાગ કરીને નગ્ન દિગંબર દશામાં વર્તે છે અને સર્વજ્ઞ વિતરાગમાં તો કઈ કહેવાનું જગ્યા જ નથી. હવે જો સર્વજ્ઞને ઓળખવાથી જો પહેલું સંકિત થતું હોય તો બીજા બેને ઓળખવાથી ન થાય. મુનિરાજને સર્વજ્ઞને ઓળખવાથી જો પહેલું સંકિત થતું હોય તો જ્ઞાનીને ઓળખવાથી પહેલું સંકિત ન થાય. ત્યારે ત્રણેયમાં કોમન ફેક્ટર હોવો જોઈએ ને ઓળખવા માટેનો, એ કોમન ફેક્ટર એક સમ્યક્ત્વ છે. સમજાય છે તમને વાત? કૃપાળુજી શું કહેવા માંગે છે? આ ત્રણ સજીવન મૂર્તિ છે, એ સજીવન મૂર્તિને ઓળખવાથી પહેલું સંકિત થાય છે એમ એમણે 751માં પ્રતિપાદન કર્યું આત્મસિદ્ધિના રહસ્ય અર્થ તરીકે, કે આત્મસિદ્ધિમાં રહસ્ય આ વાતનું છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને ઓળખવાથી જો પહેલું સંકિત થતું હોય તો એ જ સંકિત મુનિરાજમાં પણ છે અને એ જ સંકિત વિતરાગ સર્વજ્ઞમાં પણ છે. પણ વિતરાગતા સમ્યક દ્રષ્ટિમાં નથી. પરમેશ્વર બુદ્ધિ થાય છે જે વિતરાગતામાં, જે વિતરાગ દેવમાં થાય છે. વિતરાગ દેવમાં ઓળખ સમિત્ર તરીકે ઓળખ થાય ત્યારે પરમેશ્વર બુદ્ધિ થાય. નિગ્રંથ ગુરુરાજમાં પણ જો એમની ઓળખાણ થાય તો પણ પરમેશ્વર બુદ્ધિ થાય અને સત્પુરુષ ઓળખાય તો પણ પરમેશ્વર બુદ્ધિ થાય. ઓળખાય ક્યાંથી? સમ્યક્ત્વથી. કેમ કે એ એક જ કોમન ફેક્ટર છે. કહેવાનો આશય કૃપાળુદેવનો એ છે કે વિતરાગતાથી સજીવન મૂર્તિની ઓળખાણ નથી. જો વિતરાગતાથી સજીવન મૂર્તિની ઓળખાણ હોય તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના સમોસરણમાં આ જીવ અનંત વાર પોતે જઈ આવ્યો છે. શું કરવા ન ઓળખા? નહીં ઓળખવાનું કારણ બતાવો તમે. કોઈ આર્ગ્યુમેન્ટ નથી આપણી પાસે, કોઈ દલીલ છે એમાં? ફરીને વિચારીએ આપણે કે સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત સમોસરણમાં બિરાજે છે. આપણે ચિત્ર લઈ લો, મહાવીદેમાં છીએ અત્યારે આપણે, અને સિમંદર આદિ સ્વામી ત્યાં બિરાજે છે, આપણે સમોસરણમાં છીએ. અનંત વાર એ પ્રસંગ ભૂજી ગયો. એક વાર પણ આપણને ઓળખાય તો પહેલું સંકિત થાય ને 751 પ્રમાણે. કેમ ન થયું? જો આ વાત કૃપાળુદેવે ન સમજાવી હોત તો આપણી પાસે શું દલીલ છે મને કહો. આટલી સમજણ પછી કોઈ દલીલ છે ખરી? એ કૃપાળુદેવ પોઈન્ટ આઉટ કરે છે કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવાથી એનું ફળ મોટું છે અને એ સમ્યક દ્રષ્ટિપણે જ ઓળખાય. પછી તમે સર્વજ્ઞને ઓળખો, મુનિરાજને ઓળખો કે સત્પુરુષને ઓળખો, ત્રણેયનું ફળ એક છે. નહીતર શું થવું જોઈએ? કે જ્ઞાની પુરુષને ઓળખવાનું ફળ બીજું આવવું જોઈએ, સર્વજ્ઞને ઓળખવાનું ફળ બીજું આવવું જોઈએ? તો કે નહીં, ઓળખવા માટેનો પોઈન્ટ છે એ પણ કોમન ફેક્ટર છે અને ઓળખવાનું ફળ પણ એક સરખું છે, જેને પહેલું સંકેત કહેવામાં આવે છે. પછી એ પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય, સમ્યક દ્રષ્ટિપણે ઓળખવાથી બીજો એક મુદ્દો વિચારવા જેવો છે કે નીચેનું પરિણમન સ્થૂળ હોય છે, જેમ જેમ ભૂમિકા ઉપર ઉપરની થાય એમ પરિણમન સૂક્ષ્મતા ધારણ કરે છે. કેમ કે એ પછી સ્વભાવ સ્વાભાવિક પરિણમન છે અને સ્વાભાવિક પરિણમન છે એ સ્વભાવ સૂક્ષ્મ હોવાથી પરિણમન પણ એનું સૂક્ષ્મ હોય છે. જેમ કે મુમુક્ષુનું પરિણમન સ્થૂળ છે પણ જ્ઞાનીનું પરિણમન એટલું સ્થૂળ નથી. મુમુક્ષુ હોય, યોગ્ય મુમુક્ષુ, યથાર્થ મુમુક્ષુ હોય તો એની મુમુક્ષુતાને તમે સમજી શકો. જ્ઞાન દશાને સમજવું સહેલું નથી. મમુક્ષુતાને સમજવી જેટલી સહેલી છે એટલી જ્ઞાન દશાને સમજવી સહેલી નથી. અને એટલા જ માટે મમુક્ષુને ઉત્કૃષ્ટ મમુક્ષુનો સંગ કરવાની કૃપાળુદેવે 403માં આજ્ઞા કરી છે. 403 પત્ર આપણે વાંચ્યો, ભાવનગર વાંચ્યો સ્વાધ્યાય. કેમ કે એ સ્થૂળ પરિણમન છે, એનો જે સંવેગ છે, એનું જે કામ કરવાની જે ત્વરાથી કામ કરવાની જે વૃત્તિ છે, અથવા કોઈ પણ ભોગે કામ પોતાનું આત્મકલ્યાણ કરી લેવાની જે ભાવના છે, એની ઉછળ કૂદ એમાં દેખાય છે, નાની ઠરેલા છે. અને એમનું પરિણમન સૂક્ષ્મ છે, થોડું સ્થૂળ છે, એટલે સમજાય છે. આ સમજવું અઘરું પડે છે. મુનિરાજનું પરિણમન એથી સૂક્ષ્મ છે, કેમ કે તો ઉપરના ગુણ સ્થાને ગયા, તો સ્વભાવ તો સૂક્ષ્મ છે ને, સ્વભાવમય પરિણમન થતું જાય છે. સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને પરિણમન સ્વભાવમય થતું જાય છે. અને વિતરાગ દેવનું શુક્લ ધ્યાનનું પરિણમન તો ધર્મ ધ્યાનથી પણ સૂક્ષ્મ છે. ધર્મ ધ્યાન કરતા શુક્લ ધ્યાન છે વધારે સૂક્ષ્મ છે. તો વિતરાગ દેવ સર્વજ્ઞ પરમાત્મા તો શુક્લ ધ્યાનમાં બિરાજે છે ને એ ઉત્કૃષ્ટ છેલ્લા પાયામાં. શુક્લ ધ્યાનના જે ચાર ભેદ છે એમાં ઉપરના ભેદમાં કોઈ ઓળખી ન શકે, સંસારી જીવ કોઈ સર્વજ્ઞને ઓળખી જ ન શકે. જોકે સમ્યક્ત્વ સૂક્ષ્મ છે, જોકે સમ્યક્ત્વ છે એ પણ સ્વભાવરૂપ છે અને એ સૂક્ષ્મ છે, પણ એ ત્રણેય સજીવન મૂર્તિમાં એ એક જ કોમન ફેક્ટર છે. એટલે નીચે ચોથે ગુણ સ્થાને પણ એ હોય છે કે જેને ઓળખવાથી પહેલું સંકેત પ્રાપ્ત થાય છે. આ મુદ્દો સમજાવો છે 504 પત્રો કે ઓળખાણનો આધાર શું, કયા આધારે સજીવન મૂર્તિની ઓળખાણ થાય. સજીવન મૂર્તિ ત્રણ પ્રકારના, કેમ કે સજીવન મૂર્તિની ઓળખાણ વગર કોઈને પહેલું સંકેત નથી. 213માં કહ્યું કે સત્પુરુષને ઓળખ્યા વિના હે પરમાત્મા અમે તમને ઓળખી શક્યા નહીં, માટે સત્પુરુષ તમારા કરતા પણ અમને વધારે, અમે વધારે પ્રેમથી ભજીએ તો તમે કઈ ખોટું લગાડતા નહીં. 213 પત્રમાં કીધું ભગવાનને ઉદ્દેશીને, અને તમારા કરતા અમને જરાક સરળ પણ વધારે લાગ્યા. કેમ સરળ લાગ્યા? કે આપ તો વિતરાગ છો એટલે વાણી કુદરતી ઓમકાર ધ્વનિની ખરે ત્યારે ખરે, અને ધ્યાનસ્થ બેઠો તો અમારા હામું જોતા નથી. ત્યારે સત્પુરુષ તો હામું જોઈને આંખમાં આંખ પરોવીને એમ કહે છે જો આમ હોય, જો આમ પરિણમન, આમ થાય, આમ થાય. એ વધારે ઓળખાય છે, ભાવ પકડાય છે ત્યાંથી. આપનો ભાવ પકડાતો નથી. વિતરાગ ભાવ, અંતર્મુખી ભાવ આવો હોય એ સીધો પ્રશ્નનો જવાબ અડધી રાતે આપે છે. આપને તો વિતરાગતા છે, પાણી ખરે ત્યારે ખરે, બાકી અમારી કાંઈ એમાં વિનંતી કામ આવે એવું છે નહીં. તો આપના કરતા એ વધારે સરળ છે. એમ કરીને સત્પુરુષનો મહિમા કર્યો છે, પણ એ મુમુક્ષુને હિતને અર્થે કરેલો છે એમણે મહિમા. અહીંયા એમને એક બીજા એંગલથી, બીજા વ્યૂ પોઈન્ટથી આ વાતને સમજાવે છે કે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જેમાં શંકા કરવાની કોઈ જગ્યા નથી તો પણ આ જીવને ઓળખી શક્યો નથી. જ્ઞાનીમાં તો આ જીવે શંકા કરી છે, મુનિરાજમાં પણ શંકા કરી છે, કેમ કે એમને મનવચન કાયાની રાગાંશ નિમિત્તક ક્રિયા હોય છે. રાગના અંશે થતી, નિમિત્તથી થતી કોઈ ને કોઈ ક્રિયા હોય છે, ખાવું પીવું વગેરે. મુનિને પણ બીજી તો નથી, પણ ખાવું પીવું તો છે. ખાવું પીવું છે, શયન છે, હલવું ચાલવું છે, બોલવું છે. બોલવામાં એ રાગ નિમિત્ત જ છે, ઉપદેશ આપે છે, શાસ્ત્ર લખે છે, બધા રાગના અંશે. બાહ્ય ક્રિયા તો રાગના અંશના નિમિત્તે જ થાય, પૂર્ણ વિતરાગ થાય તો બધું બંધ થઈ જાય. વંદ્યવંદક ભાવ છે, પોતાના ગુરુને વંદે છે, વિતરાગમાં કઈ નથી, છતાંય ઓળખાણ થતી નથી. તો કે સમ્યક દ્રષ્ટિપણે ઓળખે તો જ ઓળખાણ થાય, બીજી રીતે ઓળખાણ ન થાય. તમે વિતરાગ જાણીને તો ભજ્યા, અનંતવાર ભક્તિ કરી, સંવત્સરમાં મણિરત્નના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી પૂજા ભક્તિ કરી, તમે આરતી કરી, સંસાર એમને મું ભર્યો છે. એથી સંસારનો અભાવ નથી થયો, કેમ કે એકાંતે રાગ હતો. એ ઓળખવામાં જ્ઞાન કામ કરે છે, રાગ કામ નથી કરતો. એટલે ઓળખવાની ક્રિયા છે, જ્ઞાન ક્રિયા છે, અને આ જે ભક્તિ ઓળખાણ વગરની થાય છે એ રાગની, એકલી રાગની ક્રિયા છે, એકાંતે રાગની ક્રિયા છે. એટલે ભક્તિ બે પ્રકારની છે, એક ઓળખાણ પૂર્વકનું બહુમાન આવે તે જ્ઞાન ક્રિયારૂપ ભક્તિ છે, અને એને અનુસરીને ચારિત્ર ગુણમાં રાગ ઉત્પન્ન થાય તે રાગ ક્રિયારૂપ ભક્તિ છે. ભક્તિના પરિણામમાં બે ગુણ કામ કરે છે, મુખ્યપણે બહારમાં જે દેખાય છે એ તો રાગની ક્રિયા દેખાય છે. તો એ રાગની ક્રિયા એકાંતે રાગરૂપ પણ હોય અને જ્ઞાન સહિત પણ હોય. એટલે જ્ઞાનીને પણ ભક્તિ હોય, મુમુક્ષુને પણ, ઓળખાણ થયેલા મુમુક્ષુને પણ ભક્તિ હોય, પણ એ ભક્તિ છે એ જ્ઞાન ક્રિયા છે. અને જ્યાં જ્ઞાન સહિતની ભક્તિ હોય ત્યારે એ ભક્તિને જ્ઞાનના પરિણામ કહેવાય, જ્ઞાનની ક્રિયા ગણવી જોઈએ, એને જ્ઞાનનું સ્વરૂપ ગણવું જોઈએ, એને રાગનું સ્વરૂપ ન ગણવું. પછી
જ્ઞાન સહિતની ભક્તિ,
જ્ઞાન શું કરે છે, મૂલ્યાંકન કરે છે, કિંમત આંકે છે, જેમ કે આ હીરો 1 કરોડનો, આ હીરો 1 અબજનો. જ્ઞાન શું કરે છે, કિંમત આંકે છે ને. એમ જ્ઞાનમાં જે ઓળખાણ થઈ, સમ્યક્ત્વની ઓળખાણ થઈ, શેની ઓળખાણ થઈ, સમ્યક્ત્વની ઓળખાણ થઈ, એટલે સમ્યક્ત્વ રૂપી હીરો ઓળખાણો, એટલે એનું મૂલ્ય આવ્યું. શું મૂલ્ય આવ્યું, કે આ એક ગુણ એવો છે કે જે જીવના અનંતા ગુણોના પરિણમનને સમ્યક કરે છે, સર્વગુણાંશ છે સમ્યક્ત્વ. એટલે એનું મૂલ્યમાં શું આવ્યું, કે તમને નિગ્રંથ મુનિરાજ પણ ઓળખાણા, સમ્યક દર્શન થયું ત્યારે નિગ્રંથ મુનિરાજની ઓળખાણ થાય, એ સંવર અને નિર્જરા તત્વની ઓળખાણ થઈ. પછી તમને ભગવાનને પણ ઓળખાણ થઈ ગઈ, સમ્યક દર્શન થયું ત્યારે નવ તત્વની ઓળખાણ થઈ ને, એ મોક્ષ તત્વ છે, સર્વજ્ઞ છે એ મોક્ષ તત્વ છે, મુનિરાજ છે સમર નિદ્રા તત્વ છે, કેમ કે એમને ઢગલાબંધ સમર નિદ્રા ચાલે છે. સમ્યક દર્શન થતા નવ તત્વની ઓળખાણ થઈ, એમાં દેવગુરુને શાસ્ત્રની ઓળખાણ થઈ અને એમની વાણીની ઓળખાણ થઈ. તો વાણીને નિમિત્તે સમ્યક દર્શન થાય, એ સિવાય કોઈને સમ્યક દર્શન થાય નહીં જ્ઞાનીના વાણી સિવાય. તો દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ થઈ ગઈ સમ્યક દર્શન થતા, આપોઆપ થઈ કે ન થઈ. તો એ ઓળખાણ જ્ઞાનમાં થઈ ને, જ્ઞાનમાં એનું મૂલ્ય આવ્યું ને, બહુમાન થયું ને, તો એ મૂલ્ય અથવા બહુમાનને ભક્તિ કહેવામાં આવે છે. જે જ્ઞાનની ક્રિયા કઈ છે, એ જ્ઞાનની ક્રિયા છે. ત્યારે સાથે સાથે ચારિત્ર ગુણની અંદર મુમુક્ષુને પણ અને જ્ઞાનીને પણ તત્સંબંધી, એટલે જ્ઞાનને અનુસરતો, આવા જ્ઞાનને અનુસરતો રાગ ઉત્પન્ન થાય, જેને આપણે ભક્તિનો રાગ કહીએ છીએ. હવે એવો રાગ જે પદ જ્ઞાની ગાય, જ્ઞાની બોલે, એ જ પદ અજ્ઞાની પણ બોલે. પણ જેને જ્ઞાન નથી, ઓળખાણ નથી, જ્ઞાન નથી એટલે ઓળખાણ નથી અહીંયા, એને એકાંતે રાગ છે ભક્તિનો. અને જેને ઓળખાણ છે અને ભક્તિનો રાગ છે, તેની ભક્તિને રાગરૂપ ભક્તિ ન કહેવી, કેમ કે રાગ ત્યાં ગૌણ છે અને જ્ઞાન મુખ્ય છે. માટે ભક્તિ જ્ઞાનની ક્રિયા છે. પછી તો પરિણમન આવવાનું છે, એનું ફળ છે. પરિણમન આવશે એટલે નિર્મળતા આવશે, નિર્મળતા આદિ જે ગુણો પ્રગટ થશે એનું ફળ છે. એમ 504 પત્રનો જે મુખ્ય મુદ્દો છે એ આ છે, સજીવન મૂર્તિને સમ્યક્ત્વપણે ઓળખવો, તે ચાહે તે જ્ઞાની પુરુષ હોય, ચાહે તે નિગ્રંથ મુનિરાજ હોય, અંતરબાહ્ય નિગ્રંથ હોય, ચાહે તે સર્વજ્ઞ પરમાત્મા હોય, સમ્યક તો સિવાય ઓળખાણ થાય નહીં. માટે મુમુક્ષુએ સમ્યક તો શું છે એ સમજવાને ઓળખવા પ્રયત્ન કરવો ઘટે છે. તાત્પર્ય શું નીકળ્યું? તો પેલું સંકેત પ્રાપ્ત થાય, તો બીજું થાય, ને તો ત્રીજું થાય, મોક્ષ માર્ગ પ્રારંભ થાય અથવા પ્રવેશ થાય. નહીતર બધું પૂર્વાનું પૂર્વ છે. તમે શાસ્ત્ર વાંચો કે તમે કોઈ પણ ધાર્મિક સાધન કરો, સાધન બાર અનંત કયો એ થવાનું. બિલકુલ નહીં, એ તો કીધું, એ તો કૃપાળુ કેવું કીધું કે તો તેનું આત્મ તેમની સેવા અસેવાથી આત્મ પ્રત્યે કોઈ ફળ નથી. અને તેનું સફળ કારણ જ્ઞાની પુરુષે જરા પણ સ્વીકાર્યું નથી. એક મુમુક્ષુની ભૂમિકા એવી છે, એ વચલી ભૂમિકા છે. એકલો બાહ્ય દ્રષ્ટિ નથી, એકલો અંતરદ્રષ્ટિ નથી. યથાર્થ મુમુક્ષુ હોય છે એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. 254 પત્રના મુમુક્ષુતા આરોહણ ક્રમમાં કૃપાળુ દેવે એ વાત નાખી અને એ જ પત્રમાં નીચે લીખું કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે લે છે. મહાત્મા માત્રને સજીવન મૂર્તિ લે, કોઈ પણ એને પ્રત્યક્ષ હોય એને. અને એમાં એમણે મુદ્દો નાખ્યો કે પરમ વિનયની ઓછપ હોય ત્યાં સુધી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવતી નથી અને વંચના બુદ્ધિએ તે ભક્તિ કરે છે. કેમ કે વિરોધ પણ કરતો નથી, અભક્તિ પણ કરતો નથી, ભક્તિ રહિત પણ નથી, પણ ભક્તિ કરે છે, પણ પરમ વિનય એટલે પરમ ભક્તિ નથી. કેમ કે ઓળખાણ નથી, તો એને પેલું સંકેત નથી, તો પદાર્થ નિર્ણય એવું જોઈએ, બીજું સંકેત થવું જોઈએ, એ પણ એને થતું નથી. એટલે પરમ વિનયની ઓછપ એવો જે દોષ, એ દોષનો જ્યારે અભાવ કરીને પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે એને પદાર્થ નિર્ણય જે છેલ્લે લીધો એ થવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. એટલે મોક્ષો તારણ ક્રમમાં એ વાત એવી રીતે વ્યવસ્થિત લીધેલી છે. આજુ કયા દ્રષ્ટિકોણથી આ વાતની ઉપસાવી છે. પછી વિષય બદલાણો છે પત્રમાં, કે ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી શું કેવું છે. એટલે અત્યારનો જે કાળ સંબંધી દુષમ કાળ છે, વિષમ કાળ છે, એનો વાત કરે છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો ઉપરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. આદિ ભાષામાં, લોક ભાષામાં એને કળિયુગ કહેવાય છે, શાસ્ત્ર ભાષામાં એને દુષમ કાળ કે વિષમ કાળ. કાળચક્રના પરાવર્તનમાં, જે પાંચ પરાવર્તન છે ને, અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે. તથાપિ આવો દુષમ કાળ કોઈક જ વખત આવ્યો છે. આ હુંડાવ સર્પણી છે. દુષમ કાળ છે પણ કેવો છે? હુંડાવ સર્પણી. હુંડ શબ્દ છે એટલે બે ડોળ, કદરૂપો. હુંડક સંસ્થાન નથી કેતા, સંસ્થાનોમાં આકારમાં એક હુંડક સંસ્થાન આવે છે. બહુ કદરૂપો માણસ હોય એને હુંડક સંસ્થાન કહે છે. હુંડક એટલે બહુ જ ખરાબ. એવો આ હુંડાવ સર્પિણી કાળ છે. દોલતરામજી એક પદ લખ્યું છે હુંડાવ સર્પિણી કાળ ઉપર. એક પદમાં એક કડી લખી છે, પદ તો જુદું છે પણ એક કડી એમ આવે છે કે જૈને જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણી જોરા. નાની જાણી ચૂપ રહીએ જગ મે જીના થોરા. શું કહે છે કે આ કાળમાં વિપરીત માણસોનું બળ વધારે હશે. એટલે હુંડાવ સર્પિણી કાળનું જોર છે. એમાં શું થશે કે જૈન હશે એ જૈન ગ્રંથનો નિંદક હશે. એટલે સત્શાસ્ત્રોનો વિરોધ કરવાનું કરશે. એવા એમાં પત્રો આવે છે, વિદ્વાન થઈને એમ લખે કે અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં અહીંયા ભૂલ કરી છે. હવે છે ને કાગળ આગમની નિંદા છે, આચાર્ય ની નિંદા એ આગમ માં લખેલી ભૂલ એ આગમ ની નિંદા છે. અને ઘણા દિગંબર લોકોએ સમયસાર આદિ શાસ્ત્રો પધરાવી દીધા, પાણીમાં વહાવી દીધા. સોનગઢ થી લખાય છપાણા છે માટે આ સમયસાર ને કાઢો અહીંથી. કેટલાય હિન્દુસ્તાનના દિગંબર મંદિરોમાં બોર્ડ મારેલા છે, સોનગઢ કા સાહિત્ય ઉધર રખને કી મના હે, પડને કી મધા મના હે, લાને કી મના હે, અને હોય તો એ લોકો પાણીમાં પધરાવી દીધા. જૈનો છે બધા, અને જૈનાચાર્યો કુંદકુંદ આચાર્ય જેવા આચાર્યોના લખેલા એની અંદર શ્લોકો છે, ગાથાઓ છે. અમરચંદ્રાચાર્યની ટીકા છે, જયસેન આચાર્યની ટીકા છે. પ્રકાશન સોનગઢની સંસ્થાએ કર્યું એટલે કઈ વસ્તુ ફરી જતી નથી કઈ, પણ આ તો હમણાં બીનું છે. દોલતરામજી એ તો એના જમાનામાં લખ્યું છે, કેટલા વર્ષ પહેલા થયા દોલતરામજી, 200-300 વર્ષ થઈ ગયા છે. કે જૈને જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણે જોરા, જાણી જ્ઞાની ચૂપ રહીએ જગ મેં જીના થોડા. આ જાણવામાં આવે ને તો કઈ બોલવા જેવું નથી, નકામું તમને વિરોધ કરશે લોકો. એ તમે કેમ કે એની સંખ્યા મોટી છે, વિરોધ કરનારાની સંખ્યા મોટી છે, સમજદારની સંખ્યા એક ટકો નથી. વિરોધ કરનારા 99 ઉપરાંત 99% ઉપરાંત છે. એટલે આપણે જીવવું કેટલું કે થોડું, તો જેટલું થોડું જીવવું છે ને એમાં આપણું સાધી લ્યો. આ લોકોની સામે જોવું પછી એના ઉપરથી એક બીજો પદ આવ્યું બનાવવામાં, કે જૈની જૈન પ્રતિમા કે નિંદક હુંડાવ સર્પીની જોડા. વિતરાગ પ્રતિમાનો પણ વિરોધ થાય છે કોઈને કોઈ બાને. સોનગઢમાં 45 વર્ષ પહેલા 1994માં જૈન મંદિર થયું, પહેલું સોનગઢનું જૈન મંદિર 1994 સાલમાં થયું, એટલે વધારે વર્ષ છે. 55 ની સાલ આવે છે ને, 55 ને 6 61 વર્ષ થયા. 60-61 વર્ષ પહેલા જે મંદિર થયું ત્યારે સિમંદર ભગવાનની મૂળ નાયક તરીકે સ્થાપના કરી. ગુરુદેવ મહાવીરથી આવ્યા ને એટલે પછી એમને બેનશ્રીને એ ભાવ આવ્યો, અને સુમંદર ભગવાન એટલે દિગંબર સંપ્રદાયમાંથી વિરોધ થયો. વિરોધ શું થયો કે જે તીર્થંકરો થયા હોય ને એની સ્થાપના કરાય, વર્તમાન જે સજીવન જીવંત મૂર્તિઓ હોય એની સ્થાપના ન કરાય. 24 તીર્થંકરોની સ્થાપના કરાય, પણ અત્યારે વિહરમાન ભગવાનની સ્થાપના ન કરાય. હવે બયાનામાં 400 વર્ષ પહેલાની સિમંદર ભગવાનની સ્થાપનાની મૂર્તિ મળી. ગુરુદેવ યાત્રા કરતા હતા ને હિન્દુસ્તાનને, ત્યારે બયાના ગયા હતા છે ને, બયાના રાજસ્થાનમાં છે, યુપીમાં છે, ભરતપુર પાસે, યુપીમાં છે, ભરતપુર પાસે બયાના છે, રાજસ્થાનમાં આપણે ગયા છે, જોયા આવ્યા છે. તો એની અંદર નીચે લેખ લખેલો છે પ્રતિમાજીની નીચે, જીવંત સ્વામી શ્રી સિમંદર ભગવાન આ પ્રતિમા છે. 400 વર્ષ પહેલા શાસના કર્યા છે. કોઈને ખબર નથી, દિગંબરોને ખબર નથી કે અમારા ઘરમાં શું છે ને શું નથી. સોનગઢથી થાય એટલે વિરોધ કરો, શાસ્ત્ર હોય કે પ્રતિમા હોય. આ લોકો નવું કાઢે છે, બધું આત્મામાંથી વીધું છે. ત્યાં તો નવું કયો કે જૂનું કયો, એમને તો આત્મામાંથી વીધું છે. આ ઊંડાવ સર્પિણી કાળનો જોર છે. એટલે આવો ઊંડાવ સર્પિણી કાળ કૃપાળુદેવ એમ કે છે કે ભાગ્યે જ આવે છે. ઊંડાવ સર્પિણી કાળ તો આવ્યા જ કરે, અવસર્પિણી ને ઉત્સર્પિણી, પણ ઊંડાવ સર્પિણી ભાગ્ય જ આવે, ઉત્સર્પિણી ને અવસર્પિણી આવ્યા જ કરે. તથાપિ આવો દુષ્મ કાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયંતી પૂજા નામે આશ્ચર્ય વાળો હુંડ, જો હુંડ શબ્દ વાપરો છે કૃપાળુદેવ, આ પત્રમાં જે વાત લીધી છે, શું અસંયતી પૂજા નામે આશ્ચર્ય વાળો હુંડ ધીટ એવો આ પંચમકાળ, હુંડ નો અર્થ કર્યો છે ધીટ એવો આ પંચમકાળ, અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકરાદિ કે ગણ્યો છે ભગવાને આ કાળને પણ ઘણો ખરાબ ગણ્યો છે એ વાત અમને બહુ કરીને અનુભવમાં આવે છે. સાક્ષાત એમ જાણે ભાસે છે એ વાત અમને પ્રત્યક્ષ ભાસે છે. સાક્ષાત એટલે પ્રત્યક્ષ ભાસે છે અને એમનો એનો અમને અનુભવ પણ આવે છે. એનું કારણ શું? કૃપાળુ દેવ ભલે વ્યાપાર આદિમાં ગ્રસ્ત આદિમાં હતા પૂર્વકર્મને હિસાબે, છતાં પણ કોઈ પણ એમના પરિચયમાં જાય તો એક વાર તો ઉભો રહી જાય. નાની ઉંમર, આ બધા પત્રો લખાણા અત્યારે તો યુવાન ઉંમરના ઉગતી યુવાનીમાં આ બધા પત્રો લખાણા છે. 33 વર્ષનું આયુષ એટલે જ યુવાન ગણાય છે અહીંયા. હા, આ તો બધા 25-27 વર્ષને 24 થી આ 27મા વર્ષનો પુત્ર છે. નાની ઉંમર છતાં એમની જે સૌમ્યતા, એમની જે મધ્યસ્થતા, એમની ધીરતા અને ગંભીરતા અને એમની જે સમજાવવા સમજવાની એટલે વિચારોને વ્યક્ત કરવાની અભિવ્યક્તિ જેને કહીએ એ પણ અસાધારણ, સામાન્ય બુદ્ધિવાળાને ન હોય, એક્સ્ટ્રા ઇન્ટેલિજન્ટ પર્સન હોય એની એ વાત એવી એમની બૌદ્ધિક કૌશલ્યતા. જગતમાં તો શું છે, બુદ્ધિવાળાને હોવ માને છે. જગતમાં બુદ્ધિવાળાને તો હોવને માનવું જ પડે, કેમ કે બુદ્ધિવાળો બીજાની ભૂલ કાઢે ને, એ ભૂલ ન કરે આમાંની ભૂલ નહીં કાઢી શકે. તો બુદ્ધિવાળાને તો હોવ માને છે, ઉભો જ રહી જાય. ત્યારે એમની પાસે એટલી સુપર ઇન્ટેલિજન્સી હતી જેને કહેવાય, હં એક્સ્ટ્રાની પણ સુપર ઇન્ટેલિજન્સી જેને કહી શકાય, કે કોઈ પણ માણસ કોઈ બૌદ્ધિક વાત કરે તો એ ઉભો રહી જાય. એક વાત આ વાત આપણે વિચારી નથી એને એમ થઈ જાય. શું થાય કે આપણામાં ભલે ગમે એટલી બુદ્ધિ હોય પણ આ વાત આપણે વિચારી નથી શીખ્યા, એ વાત અત્યારે ઇન્સ્ટન્ટ અત્યારે જે વિચારીને આપણને કહીએ છીએ પૂર્વ કોઈ પ્લાનિંગ વગર. એટલે છતાંય આવી એક અસાધારણ પ્રતિભા, અસાધારણ વ્યક્તિત્વ, અસાધારણ કર્તૃત્વ એવું હોવા છતાં, આશ્ચર્યજનક હોવા છતાં એ લોકો સંપ્રદાયના લોકોએ વિરોધ કર્યો છે. સંપ્રદાયના લોકો વિરોધ કરવાનું કારણ શું? કે કૃપાળુ દેવે એમ સ્થાપ્યું કે આ સંપ્રદાયમાં જે ચાલે છે એ માર્ગ નથી, જ્ઞાનીનો માર્ગ કોઈ જુદો છે. સંપ્રદાયની અંદર જે માર્ગ ચાલે છે એ ચારિત્ર મોહને મંદ કરવા સંબંધી સંયમ ત્યાગ પછરત પછકાણ નિયમ આ તે અને બહુ બધું પૂજા ભક્તિ અને પાઠ મોઢે કરવા એ બધું ચાલે છે જુદી જુદી રીતે, તેની જેવી રૂઢિ હોય એ પ્રમાણે દરેક સંપ્રદાયની. ત્યારે જ્ઞાનીનો માર્ગ છે દર્શન મોહને મંદ કરાવીને, એનો એકવાર અભાવ કરાવીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવીને. અને જે જ્ઞાનીનો માર્ગ છે કૃપાળુ દેવના શબ્દોમાં એ તીર્થંકરનો માર્ગ છે. રૂઢિગતપણે ચાલે છે બધું વિકૃતિ થઈને, મૂળ માર્ગની વિકૃતિ થઈને રૂઢિ બધી ચાલે છે અને એમાં આ ભૂલ થાય છે. કઈ ભૂલ થાય છે? કે દર્શન મોહને કોઈ સમજતા નથી, એના અભાવ કરવાની વિધિ અને રીત કોઈ સમજતા નથી અને ચારિત્ર મોહને મંદ કરવા માટેનો ઉપદેશ ચાલે છે અને એ રીતે બધું ચાલ્યા જ કરે છે. એટલે એ રીતે જ્યારે એમણે માર્ગનું પ્રતિપાદન શરૂ કર્યું એટલે સંપ્રદાયના જે મુખ્ય હોય સાધુ વગેરે પંડિતો વગેરે એને એમ થાય કે નહીં આ ખોટું છે અમારું જ સાચું છે, એટલે ફ્રિક્શન ઊભું થયા વગર રે નહીં. કેમ કે સાંભળનારા કોમન હોય, ઉપાશ્રય પણ જાય અને કૃપાળુદેવ પાસે પણ જાય, કૃપાળુદેવ પાસે જતા હોય ઉપાશ્રય પણ જતા હોય, ઉપાશ્રયમાં બીજું સાંભળવા મળે, અહીંયા બીજું સાંભળવા મળે, ચર્ચા કરે કે સાહેબ આમ હોય તો આમ હોય તો તેમ હોય તો એમ આ એક વળી પછી 27 વર્ષનો છોકરો અને અમારાથી ડાયો પાછો અમારી ભૂલ કાઢે, એને ઇન્સલ્ટિંગ ટોન લાગે છે. ગોપાળભાઈનો કોઈ ઇન્સલ્ટિંગ ટોન નહીં ક્યારેય છે, પણ એમણે કોઈ સાધુને સાધુ તરીકે સ્વીકાર્યા નથી. બીજા ગ્રહસ્થો એ મહારાજને વંદવા આવે, ગોપાળદેવ ક્યાંય જાય નહીં. દિગંબર સંપ્રદાયને કોઈ દિગંબર સાધુને વિંદ્યા નથી. શ્વેતાંબર સંપ્રદાય બધી જગ્યાએ નામી અનામી આચાર્યો તો હતા જ, મોટા મોટા ટાઇટલ વાળા, મોટી આબરૂ વાળા, ધાર્મિક આબરૂ, કોઈને ગુરુ તરીકે સ્વીકાર્યા નથી એમણે એમના જીવનમાં. કેમ કે એમનું જે સાધુપણું હતું એ અપૂર્વ અવસરમાં ગાયું એવું હતું. એમને જે સાધુપણું હતું જો પોતાના જ્ઞાનમાં હતું એ તો એમણે અપૂર્વ અવસરમાં પ્રતિપાદન કર્યું છે, અને એવું સાધુપણું એમણે ક્યાંય જોયું નહીં એટલે સ્વીકાર્યું નહીં. તો એને એમ થાય અરે એમ આ વળી પાછું અમને અમને પગે ન લાગે, પગે લાગવા આવે નહીં. ગોપાળદેવના ઉંમરના બાપ દાદા જેવા હોય ને દાદા જેવા હોય ને એ પગે લાગવા જતા હોય મોટી ઉંમરના, બે પેઢી 40 વર્ષ ઉંમર મોટા હોય, 65-75 વર્ષના માણસ પગે લાગતા હોય. આ 25 વર્ષનો માણસ એમ કે નહીં આવું ન હોય, ઇન્સલ્ટ લાગે છે. વિરોધ થયા વગર રે જ નહીં. ગોપાળદેવ જેવું છે કે આમાં વિરોધ કરવા જેવું છે શું, પણ અમે જે કહીએ છીએ તો પરમ સત્ય છે, શાસ્ત્રમાં એની સાક્ષી છે. શાસ્ત્ર લઈને બે તો કૃપાળુદેવ પાસે એક મિનિટ કોઈ સાધુ ઉભો ન રહી શકે, 1.5 મિનિટમાં એને હાર સ્વીકારવી પડે, એટલું એમનું શાસ્ત્ર જ્ઞાન છે. અને એટલી એમની પાસે સોલિડ વાત હોય, ટુ ધી પોઈન્ટ, એક જ વાત કરે તો એમ બી ફેલ થઈ જાય, છતાંય વિરોધ કરે. પૂર્વગ્રહ એમાં શું છે કે સંપ્રદાયમાં દુકાનદારી ચાલતી હોય છે, આશય છે. આત્મકલ્યાણનો આશય હોય તો આવું બને જ નહીં. કેમ કે વિતરાગી શાસ્ત્રો મોજુદ છે, દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ પ્રગટ છે. આત્માર્થી હોય અને આત્મકલ્યાણ માટે નીકળ્યો હોય એ સંપ્રદાયમાં રહી જ ન શકે, એ સમજે કે આમાં ફેર છે, આશય ફેર છે. અહીંયા એવું ઉપદેશકો હોય છે એનો આશય પકડી શકે તરત જ, મુક્ષ પણ પકડી શકે, આશય ફેર એને દેખાય નહીં. વાત ફિનિશ થઈ ગઈ. આ તો દુકાન ચાલે છે.